તારીખ 27/1/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 161 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60.
દરેક દ્રવ્યની પર્યાય તેના સકાળે ષટકારકથી સ્વતંત્ર જ પરિણમે છે. આ સૂક્ષ્મ વાત છે. જૈન દર્શનની વસ્તુ સ્થિતિનું વર્ણન કરે છે. જૈન દર્શનમાં વસ્તુનું સ્વરૂપ, વસ્તુની સ્થિતિ, વસ્તુનો સ્વભાવ એનું વર્ણન કરતા આ એક સિદ્ધાંત છે. ત્રણેય કાળે અફર છે એવો આ સિદ્ધાંત છે કે પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક દ્રવ્ય સ્વકાળે એની પર્યાય ષટકારકથી બિલકુલ સ્વતંત્ર પરિણમે છે. તે પર્યાયની પર્યાયના ષટકારક છે એ ખરેખર તો સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંનેથી નિરપેક્ષ છે. દરેક દ્રવ્યની પર્યાય તેના ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે અને જે ષટકારકથી જે પ્રકારે જેવું પરિણમન થાય છે તે પરિણમનનો, તેવા પરિણમનનો તે સ્વકાળ છે.
બરોબર.
અને એવા પરિણમનનો એ સ્વકાળ છે એવી વસ્તુ સ્થિતિનું જ્ઞાન વિતરાગતામાં પરિણમે છે. એવી વસ્તુ સ્થિતિનું જ્ઞાન વિતરાગતામાં પરિણમે છે. પદાર્થની વસ્તુ વ્યવસ્થા છે એને વિતરાગતા સાથે સંબંધ છે. આ પ્રકારે માત્ર વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન જાણપણું કરવા અર્થે નથી કે પદાર્થમાં દ્રવ્યગુણ પર્યાયે વસ્તુની વ્યવસ્થા શું છે એનું વર્ણન માત્ર તેની માહિતી અને જાણપણું મેળવવા માટે નથી, પણ ખરેખર એ પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય તો તે જ્ઞાનમાં વિતરાગતા ઉત્પન્ન થાય, વિતરાગતાનો પ્રાદુર્ભાવ થાય. એવું એ જ્ઞાનને અને વસ્તુના સ્વરૂપને સંબંધ છે. તે જ્ઞાનને ત્યારે યથાર્થ જ્ઞાન કહેવામાં આવે છે. નહીંતર વસ્તુ વ્યવસ્થાનું, વસ્તુના સ્વરૂપ જેવું જાણપણું હોય જ્ઞાનમાં તો પણ તે જ્ઞાન ખરેખર યથાર્થ નથી. યથાર્થતાનો એમાં ભ્રમ થવાનો સંભવ ઘણો છે. કેમ કે તે જાણપણાને અને આગમને મેળ દેખાય છે. જેવું આગમમાં કહ્યું છે એવું આ જ્ઞાનમાં સમજણમાં આવે છે, છતાં એમાં યથાર્થતા કેમ નથી કે ત્યાં વિતરાગતાનો ઉત્પાદ નથી. જો એ વિતરાગતામાં પરિણમે તો એ જ્ઞાન યથાર્થ છે, નહીતર એ જ્ઞાન યથાર્થ નથી. ભલે આગમને અનુકૂળ દેખાતું હોય તો પણ. એટલે આમાંથી નીકળે છે એ વાત. આ સિદ્ધાંત છે કઈ રીતે નીકળે છે એ વિચારીએ આપણે કે જો પ્રત્યેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે, એનું જે સ્વકાળ છે તે સ્વકાળનો અર્થ એ છે કે એ પહેલા કેમ એમ ન થયું ને એ પછી કેમ એમ ન થયું, એ પ્રશ્ન અસમાધાનનો રહેતો નથી. જ્યારે તે પર્યાયનો તે સ્વકાળ છે પરિણમવાનો, તો પછી એ પર્યાય પરકાળે પરિણમે તો અસમાધાન થવું વ્યાજબી છે, પણ સ્વકાળે પરિણમે તો એ અસમાધાનનો પ્રશ્ન કેમ હોય શકે? તમે અહીંથી નોર્મલ સ્પીડમાં સોનગઢ જાઓ ને 40-45 મિનિટે પહોંચો તો એ પ્રશ્ન કેમ થાય કે કેમ 40-45 મિનિટે પહોંચવાનું થાય? કે એ તો બરાબર છે એમ જ થાય. એમ કોઈ પણ પર્યાય પ્રત્યે અસમાધાન થવાનો અવસર નથી જો આ સિદ્ધાંતનું જ્ઞાન થાય તો. કોઈ પણ પર્યાય પ્રત્યે, સ્વદ્રવ્યની કે પરદ્રવ્યની, આમ છે, સ્વદ્રવ્ય એમાં આવે છે ને પરદ્રવ્ય એમાં આવે છે. અને જો આ જ વસ્તુ સ્થિતિ છે કે સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય સમસ્ત દ્રવ્યોની સર્વ પર્યાયો એના સ્વકાળે પરિણમે છે, અને એ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવો અશક્ય છે, અસંભવિત છે, ત્યારે ઉપેક્ષાનો વિષય સહજ થાય છે. પર્યાય માત્ર સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાય માત્ર ઉપેક્ષાનો વિષય થઈ જાય છે ત્યાં, કે હવે એમાં કરવાનો તો કઈ પ્રશ્ન જ નથી પછી, અને આમ કેમ એ પ્રશ્ન નથી, કરવાનો પ્રશ્ન નથી, ફેરવવાનો પ્રશ્ન નથી, પછી પર્યાયોનો આપોઆપ ઉપેક્ષાનો વિષય થાય છે. જો એ ઉપેક્ષાનો વિષય થાય છે તો અપેક્ષાનો વિષય શું રહ્યો, આટલો સવાલ છે. કે અપેક્ષાનો વિષય પોતાનું ગુણધામ રહ્યું, જે અંદર ગુણનું નિધાન છે એ અપેક્ષાનો વિષય રહ્યો, અને એ સિવાયનું સર્વ સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એ સર્વ ઉપેક્ષાનો વિષય થઈ ગયો. એમ એ સૂક્ષ્મ વાત છે એમ કહીને એમાં અધ્યાત્મનું મીટીને મૂક્યું, ગર્ભિતપણે વાત એમ કહી આ સૂક્ષ્મ વાત છે. તો સામાન્ય રીતે દ્રવ્યાનુયોગના આગમનો અભ્યાસ કરે અને બીજી જ્ઞાનના વિપર્યાસની દખલ ન હોય તો એમાં અસંમત થવાનો પ્રશ્ન રહેતો નથી, કે દરેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે એના ષટકારકથી સ્વતંત્ર પરિપૂર્ણે પરિણમે, એવી જે પર્યાયોની સ્વતંત્રતા છે એ ન્યાયથી તર્કથી આગમથી અનુભવથી સ્પષ્ટ સમજાય એવો વિષય છે. અનુભવથી સ્પષ્ટ સમજાય એટલે શું, કે એક ઈચ્છા કરે કે આ વિચાર નથી કરવો અને બીજી ક્ષણે તે વિચાર આવે, જેનો વિચાર નથી કરવો એનો બીજી ક્ષણે વિચાર આવે. એટલું તો નહીં, જે વિચારોથી એ મુક્ત થવા ચાહે એ વિચારોથી એ મુક્ત નથી થઈ શકતો. કોઈ ચિંતાનો વિકલ્પનો ઘેરાવો ઊભો થાય ત્યારે એમ કે રાત્રે ઊંઘ આવતી નથી, કેમ કે એ વિચાર છૂટતા નથી, એમ કે છે કે નહીં મને. એનો અર્થ શું છે, કે એની ઈચ્છા પ્રમાણે એના વિચાર પણ ચાલતા નથી, એનું જે પરિણમન છે એ તે કાળની યોગ્યતા અનુસાર તેના સ્વકાળની યોગ્યતા અનુસાર બરાબર ત્યાં પર્યાયનું પરિણમન ચાલે છે. એક દૃષ્ટાંત લઈએ કે પ્રત્યેક પર્યાય એના પરિપક્વ કાળે ખરે છે, ખરે છે તો ઉત્પન્ન પણ થાય છે, આવે છે જાય છે, એમ છે ને. જેમ કોઈ ફળ ઝાડ ઉપર પાકી જાય, કેરી છે, સીતાફળ છે, લીંબુ છે, વજનદાર હોય, એ પાકી ગયા પછી લટકેલું રહી શકે નહીં, એના ત્યાંથી એ ખરે છે, જેમ પર્યાય ખરે છે ત્યારે ત્યાંના પરમાણુઓની જે નરમાશ છે, પાક છે, એ પાક આવી ગયો પછી એને ત્યાં રાખવા કોઈ સમર્થ નથી. પાકી ગયું એના સ્વ અવસરે પાકી ગયું, એમ પ્રત્યેક પર્યાય એના સ્વ અવસરે પાકીને આવે છે અને પાકીને જે આવીને જાય છે એટલે ખરે છે. એમાં કોઈ અસમાધાન કરવા લાયક નથી, કરવા યોગ્ય નથી, કોઈ પણ પ્રકારે અસમાધાન કરવા યોગ્ય નથી, કે આ આમ કેમ. એ કોઈ પણ દ્રવ્ય વિશે અને કોઈ પણ દ્રવ્યની પર્યાય વિશે એ પ્રકારે અસમાધાન કરવા લાયક નથી. બહુ મોટી ચિંતાનો બોજો ઉતરી જાય એવું છે. આ સિદ્ધાંતના, આ સિદ્ધાંતની શ્રદ્ધા હોય એને બહુ મોટો બોજો ઉતરી જાય છે અસમાધાનનો. ક્યાંય એને અસમાધાન થવાનો પ્રસંગ નથી. નહોતું થવાનું અને થયું એવું કદી બન્યું નથી, બનવાનું નથી અને બની રહ્યું પણ નથી. આ વસ્તુ સ્થિતિ છે. પણ વિવેક કરવો કે નહીં, તર્ક થાય એવું છે આમાં, કે વિવેક કરવો કે નહીં. પણ વિવેક છે એ જ્ઞાનનો પર્યાય છે, અને પદાર્થ જે સ્વરૂપે જે સ્વતંત્રતાએ જે વસ્તુનું વસ્તુની સ્થિતિ એ પરિણમે છે એવું જ્ઞાન તે એનો ખરો વિવેક છે. અને એમાં ફેરફાર કરવાનો જે અસમાધાનનો પરિણામ છે એ વિવેક ખરેખર કહી શકાય નહીં, એ તો અવિવેક છે. વિવેક તો ખરેખર આ છે, પણ જે કાંઈ વ્યવહાર નહીંના વિષયમાં ઈષ્ટ અનિષ્ટ ન્યાયથી ગણવામાં આવે છે ત્યાં ઈષ્ટ છે તે સારું છે, ઈષ્ટ છે, અનિષ્ટ છે તે સારું નથી અથવા અનિષ્ટ છે, એવા બે વિભાગ વ્યવહારના ન્યાયથી જ્ઞાન કરાવવા અર્થે, નહીં કે ફેરફાર કરાવવા અર્થે બતાવવામાં આવ્યા છે. જ્ઞાન કરાવવા અર્થે બતાવવામાં આવ્યા છે, ફેરફાર કરાવવા અર્થે બતાવવામાં આવ્યા છે એમ છે નહીં. ઈ દ્રષ્ટિએ પણ એ વિષય ઘણો સૂક્ષ્મ છે, કેમ કે અસમાધાનના જે પડખાઓ છે એમાં એક વિવેકના બહાને કર્તૃત્વનું જોર ઊભું થતું હોય તો પણ એમાં વસ્તુ સ્થિતિથી વિપરીત જવાનો પ્રસંગ છે, વસ્તુના સ્વરૂપથી અને એ સ્વરૂપ અનુસાર પ્રતિપાદિત સિદ્ધાંતથી વિપરીત જવાનો પ્રસંગ થાય છે.
બરાબર
એમ છે. હા, વિવેકમાં શું છે કે એક જાણવાનો પ્રકાર છે કે સારું શું છે, સારું શું નથી, આના કરતા આ સારું છે અને આ સારું નથી, એવું એક જાણવા સાથે રાગની ઉત્પત્તિ અવશ્ય છે. સમયસારમાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજે ટીકા કરતા ઉપદેશની જ્યાં વાત આવી છે 12મી ગાથામાં, ત્યારે એમ કહ્યું કે અમે જે આ ઉપદેશ આપીએ છીએ તે વ્યવહાર પથમાં આવીને આપીએ છીએ.
બરોબર.
એ તો પ્રશ્ન કરે ને કે જો બધા પદાર્થની બધી પર્યાયો સ્વતંત્રપણે પરિણમે છે તો તમે શા માટે ઉપદેશ આપો છો? પહેલો પ્રશ્ન તો માણસ એ કરી શકે કહેનારને જ, કે તો પછી આ ઉપદેશનો પ્રસંગ શા માટે? તો એમ કહ્યું કે વ્યવહાર પ્રથમ આસ્થા આવ્યો, એવો શબ્દ પડ્યો છે સંસ્કૃતમાં.
બરોબર.
વ્યવહાર પથમાં રહીને ઊભા રહીને અમે આ ઉપદેશ કરીએ છીએ, એનો અર્થ શું? કે વ્યવહારે જે ઈષ્ટ અનિષ્ટના વિભાગ કરવામાં આવ્યા છે એવા જે પ્રકારો છે એ પ્રકારનું જ્ઞાન કરાવીએ છીએ, અને એ પ્રકારનું જ્ઞાન કરતા જેનું જ્ઞાન યથાર્થતાને પ્રાપ્ત થાય છે તે અનિષ્ટ અનિષ્ટ ભાવથી દૂર થઈને જે ઈષ્ટ પ્રકારના ભાવ છે ત્યાં આપોઆપ આવે છે એનું પરિણમન.
બરોબર.
એ જ્ઞાન થતાં પરિણમનમાં ફેરફાર આપોઆપ આ રીતે થાય છે. એમ જ્ઞાનને અને વસ્તુ વ્યવસ્થાના પ્રકારોને નિમિત્ત નિમિત્ત એક સંબંધ પડે છે. એટલે વ્યવહારે ઉપદેશ લેવામાં આવે છે, પણ ઉપદેશદાતા એમ જાણે છે, ઉપદેશદાતા શ્રી ગુરુ બરાબર એમ જાણે છે કે ઉપદેશ સાંભળનાર કોઈ જીવની પર્યાય હું ફેરવું છું કે ફેરવવા માટે કહું છું એ વસ્તુના સ્વરૂપમાં નથી. આ વિષયમાં સોગાનીજીએ બહુ સૂક્ષ્મતાથી એક પત્રની અંદર વિષય લીધો છે. એમના વેવાય છે, એમને ઉપદેશીની એક પત્ર છે એની અંદર. આ એક નામ વિધન તમારે કોને કોને પત્ર લીધા છે એમાં નાગપુરમાં બનતા સુધી છે. બરાબર આવો જ વિષય લીધો છે એમને કે ઉપદેશ બીજાના ચારિત્ર નિર્માણનો જ્યાં પ્રસંગ છે, ઉપદેશ દેવો એટલે બીજાના ચારિત્રનું નિર્માણ થવું એના લીધે છે. ત્યાં ઉપદેશક છે એનું સમ્યક પરિણમન કયા પ્રકારે છે, ઉપદેશકનું સમ્યક પરિણમન કયા પ્રકારે છે એ વિષયને એમને ઘણી સૂક્ષ્મતાથી અને અસાધારણ રીતે વ્યક્ત કર્યો છે. શેઠીજી સાહેબ કરીને છે ને, શ્રી શેઠીજી સાહેબ સાદર જય જીનેન્દ્ર, 62મી સાલમાં લખેલો પત્ર છે. આપકા પત્ર 12/11/62 કા પત્ર મિલા. અન્ય લોકો કે ચારિત્ર નિર્માણ સંબંધી બીજા જીવોને ઉપદેશ આપતા એને જે કાંઈ એના પરિણમનમાં સુધારો થાય એને ચારિત્ર નિર્માણ એમ ચાલુ ભાષામાં કહેવાય છે. અન્ય લોકો કે ચારિત્ર નિર્માણ સંબંધી આપકા દ્રષ્ટિકોણ ખ્યાલ મેં રખતે નીચે સ્પષ્ટીકરણ લિખા હૈ. તમે બીજા જીવોને ઉપદેશ આપવા સંબંધમાં તમારો જે દ્રષ્ટિકોણ છે એ મારા ખ્યાલમાં છે, એ ખ્યાલમાં રાખીને હવે હું આ જ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપું છું કે પ્રથમ તો મેં ક્યાં હું વ ક્યાં કર સકતા હું ઇસકા યથાર્થ ખુલાસા હોને પર કાર્ય કી સીમા બંધ સકેગી. આ વસ્તુ સ્વરૂપ પહેલા જાણવું પડશે. ચારિત્ર નિર્માણની વાત ધ્યાનમાં રાખીને હું કોણ છું અને હું શું કરી શકું છું, મારા કાર્યના ક્ષેત્રની મર્યાદા કેટલી, આનો યથાર્થ ખુલાસો થાય તો કોઈ પણ કાર્યની જે મર્યાદા છે, યથાર્થ મર્યાદા છે, એ મર્યાદા બાંધી શકાય છે. બરોબર. એક વાત, મેં આત્મા હું, હવે શું છે, મેં ક્યાં હું,
મેં આત્મા હું
કે મેં આત્મા હું, વો પરિણામ કા કરના ઓર ઉસી પરિણામ કા ભોગના, યહ હી માત્ર આત્મા કી ક્રિયા હૈ. આત્માના કાર્યક્ષેત્રની મર્યાદા શું કે પોતાના જ પરિણામને તે કરે અને એ પરિણામ જે થાય એને એ ભોગવે, આ સિવાય એના કાર્યના ક્ષેત્રની મર્યાદા બીજા જીવ કે અજીવના પરિણામને કરે કે બીજા જીવ કે અજીવના પરિણામને ભોગવે એની મર્યાદા બહારની વાત છે. આટલી મર્યાદા સ્વીકારીને પછી ઓલો પ્રશ્ન વિચારવો જોઈએ કે બીજા જીવોના ચારિત્રનું નિર્માણ ઉપદેશ દ્વારા ઉપદેશક કરી શકે છે, અને જો કરી શકે છે એમ એ માને તો એનો ઉપદેશની યથાર્થતા પહેલેથી ગઈ છે, રહી નથી. એ વાત વિચારવાની રહેતી નથી. મેં આત્મા હું, વો પરિણામ કા કરના ઓર ઉસી પરિણામ કા ભોગના, યહી માત્ર આત્મા કી ક્રિયા હૈ. ઇસકે વિપરીત સ્વયં કે જડ શરીર આદિ કા વ અન્ય આત્મા કા પરિણામ મેં અન્ય આત્મા કા પરિણામ મેં આત્મા નહીં કર સકતા, કારણ જડ કે પરિણામ કા કરતા જડ દ્રવ્ય હૈ, અન્ય આત્મા કે પરિણામ કા કરતા વહ આત્મા દ્રવ્ય હૈ. ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સઠ. આ સૂત્ર આધાર આપ્યો છે. કાઉન્સ કર્યો છે એટલે કદાચ આપણે પણ અહીંયા સ્પષ્ટીકરણ લીધું. ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સઠ. દરેક જડ ચેતનના જે કોઈ પરિણામ છે તે તેને આધીન છે અને બીજાના આત્માને આધીન રહેતો નથી. અને પ્રત્યેક દ્રવ્યના પરિણામની સકાળની યોગ્યતા અનુસાર પરિણમે છે. તો એ પ્રશ્ન થાય એવું છે કે તો ઉપદેશની વાત રહેતી નથી. ભાઈ, પણ ઉપદેશ દાતા એમ જાણે છે કે જે ઉપદેશ દેવાના રાગનો પર્યાય છે એ રાગ મર્યાદિત રીતે મારા સ્વદ્રવ ની મર્યાદામાં રહીને જ પરિણમે છે, પર્યાયની મર્યાદામાં રહીને પરિણમે છે. એ રાગ ને લઈને કોઈને સામાન્ય સુધારો થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. આમ જાણે છે, અને જાણે છે તેથી મારો ઉપદેશ બીજાને કેમ ન લાગ્યો એ અસમાધાન કરવાનો એને પ્રશ્ન રહેતો નથી. બીજા દ્રવ્યના ને બોધ મળે, બીજા આત્માને બોધ મળે એવું જયારે કોઈ વખત બને ત્યારે ઉપદેશને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. પણ એ સ્વયં પોતે પાકીને પરિણમે ત્યારે, ત્યાં સુધી એને ઉપદેશનું નિમિત્ત પણ ખરેખર લાગુ પડતું નથી. આ પરિસ્થિતિ છે. ઉક્ત પ્રકાર કા યથાર્થ નિર્ણય હોય બાદ, આ નિર્ણયમાં નિશ્ચયમાં રાખીને પર પરિણામ કે કિંચિત ભી કરતા પણ એકા અભિપ્રાય તૂટ જાતા હૈ. કોઈના પરિણામ જરા પણ કઈ કરી શકાય છે એ અભિપ્રાય તૂટી જાય છે. મેં પર કા કુછ કહી નહીં શકતા તો પરાશ્રિત પરિણામ ક્યો કરું, જયારે હું કોઈના પરિણામને ફેરવી શકતો નથી તો પછી એવા પરના પરિણામ સંબંધિત હું શા માટે પરિણામ કરું કે જો કે સ્વયં આકુલતામાં હોતે હૈ, કે જે પરિણામ બીજાના કાર્યો કરવાના પરિણામ આકુલતા વાળા હોય છે એવા પરિણામ હું શા માટે કરું, એવું પણ એને સમજાય છે. ઉપરના નિર્ણય અનુસાર એવું પણ સમજાય છે. એ પરિણામો કો, જે પરિણામો પરાશ્રિત પરિણામ છે એ જ પરિણામો કો સ્વાશ્રિત કરું તો શુદ્ધ જ્ઞાન આનંદ વ શાંતિમય પરિણામ હોંગે. તો મારા એ પરિણામ છે એ શુદ્ધ શાંતિ વાળા પરિણામ થશે, જ્ઞાનમય પરિણામ થશે, આનંદમય પરિણામ થશે. ઓર ઇન્હી કા ભોગના હોગા, અને એ જ પરિણામ ભોગવાશે જે આનંદ અને સુખ શાંતિ ઉત્પન્ન થશે એનો ભોગવટો થશે. જો કે વાંછનીય હૈ, ઓલા પણ શું લીધું કે આકુલતામય છે એટલે ઈચ્છવા યોગ્ય નથી, અને આ શાંતિમય જ્ઞાનમય પરિણામ છે કે જે ઈચ્છવા યોગ્ય છે, ઈચ્છનીય છે. આવો અંદરમાં વિવેક વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર ઉપદેશકને હોય છે. મોક્ષ માર્ગના જે ઉપદેશકો છે એને આવો અંદરમાં પરિણામ, પોતાના પરિણામ સંબંધીનો વિવેક અને નિર્ણય બરાબર હોય છે. ત્યાર પછી જે રાગ અને ઉપદેશનું જે કાર્ય થાય છે એમાં એને બીજાના પરિણામ ઉપર ફેરફાર કરવાનો કે ચારિત્ર નિર્માણ કરવાની આકુલતાનું જોર આવતું નથી. એટલે કે બીજાને પમાડી દઉં ને બીજાને ઉપદેશ આપી દઉં ને બીજાને સુધારી દઉં એ અભિપ્રાયથી એમનો ઉપદેશ ચાલતો જ નથી. જૈન દર્શન સિવાય, એટલે આ વસ્તુ સ્થિતિ જેમાં નથી, આ પ્રકારનો સમજણ જેમાં નથી, એવા તમામ ઉપદેશકો અને સુધારકો ઉપદેશથી પોતાની વાતથી બીજામાં સુધારો થાય છે એ આશય શું જ એક પ્રવૃત્તિ કરે છે. આટલો લૌકિક પ્રવૃત્તિમાં અને અલૌકિક પ્રવૃત્તિમાં ફરક છે. બાહ્ય પ્રવૃત્તિ ઉપદેશની ભલે સરખી દેખાતી હોય કે એક કહેનાર છે ને બીજા સાંભળનાર છે, બધે એ જ પરિસ્થિતિ છે કે એક કહેનાર છે ને ઘણા સાંભળનાર છે, છતાં લૌકિક વક્તા અને અલૌકિક વક્તાના અંતરાશયમાં, અંતર અભિપ્રાયમાં પૂર્વ પશ્ચિમ જેટલું મોટું અંતર છે. આમ છે, ઊંટી સૂટી વાત છે. હવે એક બીજી વાત એ છે કે સ્વમે અર્થાત જ્ઞાન આનંદ આદિ ગુણો કે ભંડાર આત્મા અમે, સ્વમે એટલે એ જ્ઞાન આનંદ આદિ ગુણોનો જે ભંડાર છે એ આત્મામાં રસ આવે છે કહેનારને, પોતાની વાત પોતાના સ્વરૂપની વાત કહેતા એમાં રસ પડે છે. પરિણામો કો પસારતે હી, નિજ નિદાન છે એમાં પરિણામ પસરે છે વ્યાપે છે. પસરતે હી સાધકપણા મુનિપણા આદિ ક્રમ પૂર્વક આતા હૈ, પહેલા એને સાધકપણું ઉત્પન્ન થાય છે, ક્રમે કરીને વિકાસ પામીને એમાં મુનિપણું જેને ગુરુપદ કહેવામાં આવ્યું છે એ ક્રમપૂર્વક આવે છે, ઉત્પન્ન થાય છે. એમ નથી કહ્યું કે ગુરુપણું ઘણું સાહિત્ય વાંચીને ઘણું જાણપણું ને જ્ઞાન મેળવીને પછી બીજાઓને સમજાવે ત્યારે એને ગુરુપણું છે, એવી કોઈ પરિભાષા ન રહેતી. પોતાના નિર્ગુણના ભંડારમાં પરિણામ પસરે છે ત્યારે સાધકપણું ઉત્પન્ન થાય છે, એ જ પરિણામોના વિકાસમાં મુનિપણું ને ગુરુપદ ઉત્પન્ન થાય છે. એમાં સાહિત્ય વાંચીને ઉપદેશ આપે છે મોટા ભાગમાં પ્રસન્ન થાય છે કે મનુષ્ય પર્યાય જન્મેલો જીવ બાળકપણું પૂરું કરીને એ અવસ્થાથી આગળ જાય છે ત્યારે દુનિયાના અનેકવિધ વિષયોમાં જાણપણાની પ્રવૃત્તિમાં લાગે છે. એ અનુભવના જાણનારાઓ એમ કહે છે કે માણસ મરે ત્યાં સુધી વિદ્યાર્થી છે. શું કહે છે? કેમ કે નવી 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 વાતો સમજવા માટેની એની પ્રવૃત્તિ અને જિજ્ઞાસા છે, એ ચાલુ ને ચાલુ રહે છે. એટલા માટે ત્યારે શું કરે છે કે કેટલાક માણસોનું ક્ષોભની વિશિષ્ટતા અને માહિતી જ્ઞાનની જે કલેક્શન થઈ છે એની જે વિશાળતા છે એને લઈને કોઈ ઉદયને વર્ષે એને ઉપદેશકપણું વક્તાપણું એ આદિ એનું સ્થાન હોય છે. પણ મોટા ભાગે એ ઉછીનું લીધેલું જ્ઞાન છે. ઉછીનું લીધેલું એટલે કેમ કે જેનું જેને જ્ઞાન છે એને જે સાહિત્યની રચના કરી એમાંથી એણે એ વાત સમજીને શીખી અને પછી જાણે પોતાની છે એમ એ બીજાને ડિલિવર કરે છે પોતાના લેક્ચરમાં. ખરેખર તો એ બધું ઉછીનું લીધેલું જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાન ભંડારમાંથી ઉત્પન્ન થયું હોય તો એ જ્ઞાન ઉછીનું નથી, એનું પોતાનું જ્ઞાન છે. જ્ઞાન ભંડારમાંથી આવેલું જ્ઞાન પોતાનું છે, શીખેલું જ્ઞાન ખરેખર પોતાનું જ્ઞાન નથી, એક અપેક્ષા એ ઉછીને લીધેલું જ્ઞાન છે. તો એવી અંદરની લાઈન છે કે એને અહીંયાથી સમજણ થવાનો નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે, પણ એ પણ યોગ્યતા માગે છે. ગુરુને તો હજારો અને લાખો શિષ્ય થાય છે પણ કઈ બધા પામતા નથી. એનો અર્થ શું કે જ્યારે યોગ્યતા હોય છે ત્યારે જ એને ગુરુગમ મળે છે, અથવા ગુરુ કહેવા માગે છે એ પોતાના ઉપાદાનથી સમજાય છે ત્યારે ગુરુને નિમિત્ત કહેવામાં આવે છે. પણ મોક્ષ માર્ગના વિષયમાં અનાદિનો અજાણ્યો માર્ગ છે, ભૂલ થવાની અનેક સંભાવના છે, ત્યારે અજાણ્યા માર્ગને વિશે જાણીતા કોઈ એ માર્ગનો નિર્દેશ કરે અને જેને નિર્દેશ કરે છે તે જીવ તે માર્ગને શોધવા નીકળ્યો હોય ત્યારે એને નિર્દેશ કરનાર મળે, ત્યારે એને મળે છે. જ્યાં સુધી એ માર્ગની દરકાર નથી, જે હદે જેટલી હદે દરકાર જોઈએ એટલી દરકાર નથી અને કહેનાર મળે તો પણ એને એ વાત સમજાતી નથી. રાખીને છે. જ્યારે એ દરકાર જાગે છે ત્યારે કહેનારા મળી જ રહે છે, કેમ કે કહેનારા સર્વકાળે ઉપસ્થિત છે. આ જગતમાં એવો ત્રણ કાળમાં કોઈ કાળ હતો કે હશે નહીં કે જ્યારે આ વિશ્વની અંદર સાધકોની વિદ્યમાનતા નહીં હોય, એવો કોઈ કાળ હતો નહીં અને હશે પણ નહીં કે સાધક વિદ્યમાન ન હોય. સાધક વિદ્યમાન સર્વકાળે હોય જ છે, ફક્ત આ જીવ જ્યારે યોગ્ય થાય છે ત્યારે એ નિમિત્ત થાય છે એમ કહેવામાં આવે છે. એટલે પોતે યોગ્ય થાય, પાત્રતા થાય ને નિમિત્ત ન મળે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે સ્વ અર્થાત અનંત જ્ઞાન આનંદ આદિ ગુણના ભંડારાત્મામાં પરિણામ પ્રસરતા જ સાધકપણું મુનિપણું આવે છે. પરિણામો કે ઈસ પ્રકાર કે પ્રસરણ મેં હી, એવા અંતર્મુખ આત્મામાં જે પરિણમન થયા, શુદ્ધોપયોગ રૂપ થાય પછી ભલે શુદ્ધોપયોગ છૂટી જાય ને પછીના જે પણ પરિણામ છે એમાં એ પરિણામ આત્માને સાધી રહ્યા હોવાથી, આત્માના ગુણોને સાધતા એ પરિણામ હોવાથી એને સાધકપણું નામ આપવામાં આવ્યું છે. પ્રસરતે હી યથાર્થ જ્ઞાન સુખ આદિ કા અનુભવ ઉત્પન્ન હોને લગતા હૈ, ત્યારે એ જીવને યથાર્થ જ્ઞાન અને સુખનો અનુભવ થાય છે અને એ પ્રત્યક્ષ અનુભવ થાય છે કે જે પ્રત્યક્ષ અનુભવની આગળ પરાશ્રિત આકુલિત પરિણામ પ્રત્યક્ષ વિષ રૂપમાં માલુમ હોને લગતે હૈ. ક્યાં મૂકી દીધા કે ભાઈ ઉપદેશક તો એમ જાણે છે કે આ મારા જે પરાશ્રિત પરિણામ છે એ તો વિષ તુલ્ય છે અને મારા જે અંતરમાં પ્રસરતા જે પરિણામ અંતર્મુખના છે એ અમૃત તુલ્ય છે. આમ મારા જ પરિણામમાં આવો જે બે પરિણામની જાતનો પ્રકાર છે અમૃત અને વિષ, એનો વિવેક પહેલા એને વર્તે છે. આ મહાવિવેક છે, એનો અલૌકિક વિવેક છે. એવો વિવેક જેને કર્યો છે એ બહારના બીજાને ઉપદેશ દેવાના પરિણામમાં બીજાના પરિણામને ફેરફાર કરું એવી આકૃતામાં કદી આવતા નથી. પરિણામ થાય છે પણ એવા પરિણામ થતા નથી કે એને હું ફેરવી નાખું, એવા પરિણામ કદી થતા નથી. પરાશ્રિત આકુલિત પરિણામ પ્રત્યક્ષ વિશ્વરૂપ માલુમ હોને લગતે હૈ, જો કે સમ્યક દ્રષ્ટિ સાધક વ મુનિ મુનિયો કો એક સમય માત્ર કે લીએ ભી નહીં રૂચતે, એને એક સમય માટે એ પરિણામ રૂચતા નથી. ઉપદેશ દેવાના પરિણામ એક સમય માટે સમ્યક દ્રષ્ટિને રૂચતા નથી અને મુનિને પણ. સમ્યક દ્રષ્ટિ સાધક જો બે વાત લીધી, મુનિ ઉપદેશ આપે છે, સમ્યક દ્રષ્ટિ ઉપદેશ આપે છે, એ ઉપદેશનું સ્થાન લીધું છે. ઇનડાયરેક્ટ વાત આવી ગઈ છે, એ એક સમય માટે પણ એને રૂચતા નથી. એને પોતાનું ગુણધામ રૂચે છે, એનેથી દૂર જઈને ઉપદેશના પરિણામ કે જે પોતાને માટે પણ સાર્થક નથી અને બીજાના પરિણામ ફેરવવા માટે પણ જે સાર્થક નથી, એટલે કે જે એકાંતે નિરર્થક છે, એને રૂચતા નથી. એ આકુલતાના પરિણામ છે. એ આકુલતાના પરિણામ અનિવાર્યપણે થાય છે, કરવામાં આવતા નથી. સાધક દશામાં મુનિ દશામાં એ પરિણામ થાય છે, કરવામાં આવતા નથી, એટલે એના કરતા નથી એમ કહેવામાં આવે છે. ઉક્ત માન્યતા આવી માન્યતા જે છે પરિણામ સંબંધિત, ફક્ત ધારણા નથી એમ કે છે, ઉક્ત માન્યતા ઓર તદ્રુપ અનુભવ, પાછો એ અનુભવ વર્તે છે પોતાને, કેમ કે પ્રત્યક્ષ એને જ્ઞાન ને સુખનું વેદન છે, અને જે ઉપદેશના પરિણામ નો રાગ છે એનું પણ વિસ્તુલ્ય વેદન છે એમ. એટલે પ્રત્યક્ષ અનુભવ હોને પર અનાદિ સે ચલાયા દ્રષ્ટિ કા મોહ તૂટતા હૈ, દર્શન મોહ તૂટે છે, મિથ્યાત મોહ તૂટે છે, એને કદી એમ નથી લાગતું કે બીજાના પરિણામને હું ફેરવું, અથવા તો બીજાના અત્યારે આવા પરિણામ છે એ આવા પરિણામ કરું, એ વાત એને કદી પણ એના એના જ્ઞાનમાં કે પરિણમનમાં આવનો અનુભવમાં આવતી નથી. કેમ કે જોવે છે કે મારું પરિણમન મારા વેદનની મર્યાદામાં છે, રાગનું કે વિતરાગતાનું, આથી આગળ મારું પરિણમન કાર્ય કરતું નથી, જે પર્યાયની પહોંચ વાણી સુધી પણ નથી, જે પર્યાયની પહોંચ શરીર સુધી નથી, તે પર્યાયની પહોંચ બીજા આત્મા સુધી હોય એ વાત ક્યાં રહી અત્યારે, એ પ્રશ્ન રહેતો નથી. દ્રષ્ટિને જીસ સ્વ અખંડ સ્વ આત્મા કો લક્ષ્ય ક્યા, બે જગ્યાએ સ્વાત રહે, દ્રષ્ટિને જીસ સ્વ અખંડ અને સ્વ આત્મા કો લક્ષ્ય ક્યા, ઉસમે એક સાથ પરિપૂર્ણ પરિણામ કા પ્રસરણ નહીં હોતા, પૂર્ણતાનું પરિણમન એક સાથે દ્રષ્ટિ થતા મેં થતું નથી, કોઈ જીવને ન થાય. દ્રષ્ટિ થાય કે હું આવો છું, શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રના પરિણામ લાગે, સર્વગુણોના પરિણામ કેન્દ્રિત થઈને તન્મય થઈને એ સ્વરૂપમાં મગ્ન થાય, ત્યારે પણ પૂર્ણપણે મગ્ન દ્રષ્ટિ થતા વેચ થતા નથી, એ પરિણામ પૂર્ણપણે લાગવામાં સમય લાગે છે, અસંખ્યાત સમય લાગે છે, પછી કોઈને જગન્ય અખસે અસંખ્યાત લાગે, તો કોઈને મધ્યમ અસંખ્યાત લાગે છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત લાગવાનો પ્રશ્ન રહેતો નથી. સાધક પણ ઉનારી, સાધક પણ ઉનારી, પણ એ તો મિથ્યાત આવ્યું, એટલે
પડી ગયા પછી
સાધક ન હોય ને, સાધક ને બે પાંચ પંદર ભવે તો એનો છૂટકો થાય થાય ને થાય જ, કેમ કે વિકસતું પરિણમન છે, વિકાસ પામતી સાધક દશા છે, એ અપૂર્ણ ક્યાં સુધી રહી શકે, અને જે વિકાસ પામતી અધૂરી સાધક દશા છે એનો વિષય અધૂરો નથી, પાછો એનું સાધ્ય અધૂરું નથી, પૂર્ણ સાધ્યને સાધી રહ્યા જે છે એ પરિણામ, એનો નિયમ જ એ છે કે કદી એને વધુ સમય લાગે નહીં, એની ખબર એને પણ પડે છે, અને કેવળ જ્ઞાનમાં પણ એ વાત આવીને સ્થાપિત થયેલી છે. દ્રષ્ટિને જી સ્વ અખંડ સ્વ આત્મા કો લક્ષ્ય ક્યા, ઉસમે એક સાથ પરિપૂર્ણ પરિણામ કા પ્રસરણ નહીં હોતા, તબ તક પરિણામ કા કુછ અંશ, પૂરા પરિણામ નહીં પણ પરિણામનો કેટલોક અંશ, અખંડ કે સાથ સુખરૂપ પરિણમતા હૈ, વો ઉસી પરિણામ કા કુછ અંશ, તે જ કાળે તે જ પરિણામનો કેટલોક અંશ, ઉદય કે સાથ પરાશ્રિત દુઃખરૂપ પરિણમતા હૈ. આ બધું એ સાધક દશાની પરિસ્થિતિ જાણે છે ત્યારે સુખ શું છે અને દુઃખ શું છે એની એને ખબર છે. તાત્વિક દ્રષ્ટિએ સુખ શું છે દુઃખ શું છે એની એને ખબર છે, અને તેથી સંયોગ દ્રષ્ટિ સાધક રાગ માત્રને અગ્નિતુલ્ય ભઠ્ઠી તુલ્ય ને વિષતુલ્ય માને, કેમ કે એક સાથે એક જ પરિણામના બે અંશ આ રીતે સુખરૂપ અને દુઃખરૂપ પરિણમે છે. સાધક વો મુનિ કે ઇસ પ્રકાર કા પરાશ્રિત પરિણામ પરિણમા હુઆ રાગ, રાગ અંશ, રાગ એટલે બહુ મોટો રાગ નથી પણ રાગ એક અંશે છે, કેમ કે ચારિત્ર ગુણનો ત્યારે જ પણ એક અંશ અખંડ ની સાથે વિતરાગ ભાવે પરિણમે છે. તે જ પર્યાય નો ચારિત્ર ગુણ નો એક અંશ તે જ કાળે થોડોક રાગાંશ રૂપે છે. એ કુછ રાગાંશ ઉપદેશ આદિ કા કારણ હોતા હૈ, ઉપદેશ નું નિમિત્ત થાય છે. વાણી નીકળવાનું તે રાગ નો અંશ નિમિત્ત થાય છે. વાણી કોઈ કરી શકતા નથી. જ્યારે સાધક એમ જાણે છે કે આ વાણી પણ સ્વયં થાય છે, હું કરતો નથી, પછી બીજાને કઈક કરવાનો પ્રશ્ન રહેતો
નથી.
એની મર્યાદા રાખવી, આ પરિણામની મર્યાદા રાગાંગ સુધીની છે. એ વાણીમાં નિમિત્ત માત્ર છે, પણ વાણીનો કરતા નથી. રાગ અંશ ઉપદેશ આદિ કા કારણ હોતા હૈ, યહ રાગ અંશ ચારિત્ર મોહ હૈ. આ જે રાગ અંશ છે સાધક નો, તે ચારિત્ર મોહ છે, ગુણ નથી. મોહ છે, અવગુણ છે, એટલો પણ ત્યાં દુર્ગુણ છે એમ એને સ્વીકારવામાં આવ્યો છે. એનો વિવેક છે. જ્યારે જગતના પ્રચારકો ઉપદેશકો એમ માને છે કે આ ગુણ છે, આ પરમાર્થની પ્રવૃત્તિ છે અને આ ખૂબ ખૂબ કરવી જોઈએ, આખો દ્રષ્ટિફેર બહુ મોટો છે. યહરાગંશ ચારિત્ર મોહ હૈ, આકુલતા મયી હૈ, યહ હર સમય હે હૈ. એક સમય માત્ર પણ એ રૂચતા નથી, ને એક સમય માત્ર એ ઉપાદે પણ નથી. પણ અપેક્ષા એ તો કરવા જેવા છે કે નહીં? કે અપેક્ષા એ થઈ જાય બીજી વાત છે, બાકી કરવાની વાત છે. હર સમય હે હૈ, પ્રત્યક્ષ દુઃખરૂપ હૈ, જો કે મુનિઓ કો બિલકુલ રૂચતા નહીં ઓર ઇસમેં ઉનને રસ આતા નહીં. એને રૂચતા નથી. જે અરુચિનો વિષય હોય એમાં એને રસ કેમ આવે? એમાં એને રસ આવવાનો પ્રસંગ છે નહીં. બીજા તો એના રસમાં ચડી જાય છે. આ દ્રષ્ટિકોણ અંદરમાં હોય તો જેની પાસે જ્ઞાનનો સૂક્ષ્મ છે, પૂછીનું લીધેલું માહિતી જ્ઞાન બહોળું છે, એ બીજાને ઉપદેશ દેવાના રસમાં ચડી જાય છે. કહે છે કે એ પ્રવૃત્તિ મોક્ષ માર્ગને અનુકૂળ તો બિલકુલ છે નહીં, રસાતા નહીં. પુરુષાર્થ કી નિર્બળતા છે, પુરુષાર્થ કી નિર્બળતા છે, અખંડ આત્મા કી પૂરી પકડ ચારિત્ર કે પરિણામ મેં નહીં હોને છે. એસા રાગ અંશ હોતા હૈ, કરવા કરતા નથી પણ એવો હોય છે. એના સ્વકાળે જિસકા નિષેધ, એ રાગ અંશ નો નિષેધ પ્રતિ સમય ઉનકી દ્રષ્ટિ કરતી રહેતી હૈ. આ રાગ પણ કરવા જેવો નથી, આ રાગ પણ કરવા જેવો નથી, એ એને ચાલુ જ છે. રાગ ચાલુ છે ને રાગ નો નિષેધ પણ એને ચાલુ છે. એને વ્યવહાર નિશ્ચય સાથે છે એમ કહેવામાં આવે છે. જેને વ્યવહારના પરિણામ હોય અને સાથે નિશ્ચયરૂપ નિષેધના પરિણામ ન હોય તો એ વ્યવહારના પરિણામ યોગ્ય નથી, યોગ્ય પરિણામ છે, વ્યવહાર આભાસ છે. એક સમય કે લીએ ભી ચારિત્ર મોહ સ્વરૂપી રાગંશ કો વહ અપના કર્તવ્ય નહીં સમજતે, જો કે પ્રત્યક્ષ દુઃખરૂપ હૈ. આ વાતે વારંવાર નાખે છે, પ્રત્યક્ષ દુઃખરૂપ છે ને, પણ આ પ્રત્યક્ષ દુઃખરૂપ છે ને. આના ઉપરથી ગુરુદેવશ્રીએ વિશેષ વાત લીધી છે કે એમનું કથન એવું છે કે કોઈને નિશ્ચયાભાસ જેવું લાગે પણ એ નિશ્ચયાભાસ નહોતો, કેમ કે વર્તમાન પરિણામમાં જે દુઃખ અંશ છે એ પ્રત્યક્ષ દુઃખરૂપ છે, સુખ અંશ છે એ પ્રત્યક્ષ સુખરૂપ છે, એનું એને જ્ઞાન વર્તે છે. પછી શ્વસન થવાનો સવાલ રહેતો નથી. એવું બને છે કે સાધકોના જ્ઞાનીઓના ત્યારે કેટલાક વચનો એવી રીતે નીકળી પડે છે કે જે સામાન્ય કક્ષાના જીવોને, સાધારણ જીવોને સમજાતા નથી, સમજાતા નથી. એટલે એને એમ થાય છે કે આવી વાત સાધક થઈને કેમ કરે છે. જ્યારે એને એ પ્રશ્ન ઉઠે છે કે સાધક છે ને આવી વાત કેમ કરે છે, ત્યારે એનું સૂક્ષ્મ જ્ઞાન સાધકપણાને સમજ્યું નથી, વચનના આશયને પણ સમજ્યું નથી, અને એને ખરેખર સાધક છે કહેનાર એનો સ્વીકાર પણ એને એ વખતે રહ્યો નથી. એને શંકા પડી છે કે આમ કહેનાર સાધક હોય ખરા, અથવા સાધક હોય તે આમ કહે ખરા, માટે એને એમાં શંકા પડે છે. શંકા પડી એટલે એનો એને ત્યાં સ્વીકાર રહ્યો નહીં, એ પરિસ્થિતિ આવે. એટલા માટે એમ કહ્યું છે કે ભાઈ, જેને અંતરંગમાં અલૌકિક વિવેક પ્રગટ્યો છે, જે પોતાના સુખાંશને પરિણમીને વિકાસ કરતા ચાલ્યા જાય છે મોક્ષ માર્ગે, અને જે વર્તમાન પોતાના દુઃખથી વિમુખ વર્તતી વર્તી રહ્યા છે, એના અંતરંગ વિવેકને જો યથાર્થપણે સમજવામાં આવે તો એના વચનનો આશય બરાબર સમજાય, અને તો એમાં એને શંકાનો અવસર આવે નહીં. અતઃ વારંવાર સ્વમે સ્થિત હોતે હુએ, રાગ અંશ કો તોડતે હુએ, વો શુદ્ધ સિદ્ધ રૂપ હો જાતે હૈ. કોણ? સાધક જીવો. આ પ્રકારે એને દુઃખભાવનો, રાગભાવનો નિષેધ હોવાથી અને વિતરાગતા વિતરાગ જ સાધતા સાધતા એના સાધ્ય બાજુએ આગળ વધતા હોવાથી એ સિદ્ધ થઈ જાય છે. અને સિદ્ધ થાય છે ત્યારે એને રાગ તો નથી, પણ વાણીનો યોગ પણ નથી, એટલે સિદ્ધ લીધું. નહીં તો અર્યંતે વિતરાગ થયા છે, પણ અર્યંત થઈ જાય છે એમને લીધું, સિદ્ધ થાય છે એમ લીધું. કેમ કે અર્યંતને વાણીનો યોગ હોય છે, જેનાથી બીજાને ઉપદેશ મળે છે, પણ એ કઈ પૂરી દશા નથી, એ પણ અસિદ્ધત્વ રૂપ અધૂરી દશા છે, એટલે સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જાય છે. મુનિઓ કે રાગાંશ નિમિત્તક ઉપદેશ મેં ઉક્ત આશય કા સંકેત હોતા હૈ. હવે એક વિશિષ્ટતા શું છે? મોક્ષ માર્ગી જીવોના ઉપદેશમાં અને મોક્ષ માર્ગી નથી એવા જીવોના ઉપદેશમાં જે ખાસ તફાવત છે એ આ છે કે સાધકના રાગાંશ નિમિત્તક ઉપદેશમાં એ રાગનો તેને તે જ કાળે નિષેધ વર્તતો હોવાથી રાગ નિષેધ્ય છે એનો સંકેત આવ્યા વિના રહેતો નથી. સ્થૂળ રૂપે અને સૂક્ષ્મ રૂપે એ વાત એમાં હોય ને હોય જ છે. એવો જે સંકેત છે તે અચ્છી હોનહાર વાલે જીવ કે વો નિમિત્ત રૂપ પડતા હૈ. સ્વયં પોતે પણ ઉપદેશ આદિક તરફ છે, એટલે ઉપદેશ પ્રત્યે સાંભળવા પ્રત્યેથી લક્ષ હટાવીને સાંભળવાનું લક્ષ તોડવાની વાત છે. સાંભળતી વખતે પણ સાંભળવાનું લક્ષ તોડવાનો આશય હોવો જોઈએ
સાંભળવામાં.
આ વાત છે. ઉપદેશ આદિ કો મુનિયો કા કર્તવ્ય નહીં સમજતા હોવા, ઉપદેશકનું એ કર્તવ્ય જ નથી એમ સમજીને ઉનકી અસ્થિરતા કા દોષ સમજતા હોવા, ઉન પર સે દ્રષ્ટિ હટા કર સ્વજ્ઞાન કી ખાંડ મેં પ્રવેશ કરને લગતા હૈ. જેની હોનાર અચ્છી છે એવા જીવને જ્યારે નિમિત્ત પડે છે ત્યારે એ પોતાના નિજ જ્ઞાનની ખાણમાં પ્રવેશ કરે છે. એ ઉપદેશ બાજુથી પણ છૂટી જાય છે એનો રાગ, એ રાગથી પણ એ વિરક્ત થાય છે. ખરેખર ઉપદેશ દાતા તો એ રાગથી વિરક્ત છે ને સમયસારમાં. વિરક્ત ગુરુઓ દ્વારા ઉપદેશ કરવામાં આવે છે ત્યારે મેં એક શુદ્ધ સદા 38 વિરક્ત ગુરુઓ દ્વારા ઉપદેશ કર્યો. કેમ વિરક્ત છે? કે એને ઉપદેશ દેવાના રાગ નો નિષેધ છે, બીજા રાગ નો પ્રશ્ન રહેતો નથી. આમ વાત છે, એનાથી વિરક્ત છે. સ્વજ્ઞાન કી ખાણ મેં પ્રવેશ કરને લગતા હૈ, સ્પષ્ટતા કરે છે કે અરિયંતો કે ઉપદેશ મેં નિમિત્ત ઉનકા રાગ નહીં હૈ, વરન કંપન કી અસ્થિરતા હૈ. અરિયંતો ને કંપન ની અસ્થિરતા ના દોષે ઉપદેશ ની પ્રક્રિયા ચાલે છે. ઉપદેશ છે એ અવગુણ ના નિમિત્તે બહાર આવેલી ચીજ છે, ઉત્પન્ન થઈ ગઈ છે. લોકો જેને વખાણી મારે છે એનું સ્થાન વિતરાગ માર્ગ માં તત્વ દ્રષ્ટિએ ક્યાં રહ્યું છે એ વાત છે અહીંયા. એટલે તો આ અલૌકિક વિષય છે એમ કહેવામાં આવે છે. રાગ ઓર વિતરાગતા દોનો કર્તવ્ય નહીં હો સકતે. રાગ એ કર્તવ્ય છે અને વિતરાગતા એ કર્તવ્ય છે, એમ કરવા લાયક બંને હોય શકે નહીં. આ વિવેક છે. નહીં હો સકતે કારણ દોનો ભાવ પરસ્પર વિરુદ્ધ હૈ. અત અન્ય કે ચારિત્ર નિર્માણ કે કર્તવ્ય મેં વિતરાગી કર્તવ્ય કા સહજી અભાવ હૈ. માટે બીજાને સુધારવાની વાત, વિતરાગી કર્તવ્ય હોય શકે. સાથી અન્ય કે પરિણામ કા કોઈ કરતા હોઈ નહીં સકતા, ચાહે માન્યતા બનાકર સ્વયં દુઃખી હોતા રહે. કોઈ એમ માને કે ના ના હું તો બીજાના ચારિત્ર ને બરાબર સુધારી દઉં, હું એવો સુધારક છું બીજાને સુધારી દઉં, કે છે એ દુઃખી થઈને આકૃતા કરતો રહીએ, બાકી એ પરિસ્થિતિ વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન થઈ શકતું, મર્યાદા પરિણમનની કોઈ તોડી શકતું. આમ જ્યાં વિવેકનો વિષય છે ત્યાં બંને પ્રકારના પરિણામનું જ્ઞાન કરાવ્યું છે, અને એ જ્ઞાન યથાર્થ જ્ઞાન અનિષ્ટ પ્રકારને છોડીને ઇષ્ટ પ્રકારમાં લાગે છે, એને જ વિવેક કહેવામાં આવે છે. બસ, બાકી આ સિવાય વિવેક એ બીજું કાંઈ છે નહીં. બીજાનું કરવું એ કોઈ વિવેકનો વિષય છે નહીં, અવિવેકનો વિષય છે. પ્રથમ નું જે સમ્યક દર્શન છે એ તો દૂસરે ભાવ મેં ઉન સંસ્કારો કે નિમિત્ત છે, બિના ઉપદેશ સમ્યક પ્રાપ્ત કરને કો નૈસર્ગિક કહેતે હૈ. નિસર્ગાત અધિગમાન વા આ જે સૂત્ર છે એનો ખુલાસો. પરંતુ સ્વયં પરાશ્રિત દ્રષ્ટિ હટાકર સ્વાશ્રિત પરિણામ કરે તો ઉપદેશ કો નિમિત્ત કહા જાતા હૈ, ઉપદેશ કો કરતા કહા જાતા નહીં એમ કહે છે. જિસકી યોગ્યતા હોય ઉસકો નિમિત નૈમિતિક સંબંધ કા સહજ યોગ હોતા હૈ, એને ક્યાંય છે લાગુ પડતું નથી. સહજ જ યોગ હોય છે, કેમ કેમ કે સાધકો સર્વકાળે વિદ્યમાન છે. એસા નિમિત નૈમિતિક સંબંધ અનાદિ સે ચલા આતા હૈ વો ચલતા રહેગા, એમાં કઈ નવું કરવાનું છે કોઈને એ પ્રશ્ન છે? એ સ્પષ્ટીકરણ એમણે આપ્યું છે. નિશ્ચય પરિણામ ના પડી જાય એમાં, દ્રષ્ટિમાં, જ્ઞાનમાં અને ચારિત્રમાં, બધા દ્રષ્ટિ મુખ્ય છે એનો. હા, જ્ઞાન તો મુખ્ય છે દરેક, કેમકે સ્વપ્ર પ્રકાશક તો જ્ઞાન જ છે, એટલે જ્ઞાને એનો નિષેધ કરે છે. પણ જોર ગણીને દૃષ્ટિથી નિષેધ કરે છે એમ કહેવામાં આવે છે, કેમકે દ્રષ્ટિ તો સ્વીકારતી જ નથી. એને પોતાના જ્ઞાન તો એને પરિણામ અંશ તરીકે પણ જાણે છે, દ્રષ્ટિ તો સ્વીકારતી જ નથી એને, એટલે એ જોર ગણીને દ્રષ્ટિ એનો નિષેધ કરે છે એમ કહેવામાં પણ એ પ્રકારે કહેવામાં હોય તો પરિણામમાં હોવું જરૂરી છે કે નહીં? કહેવામાં હોય તો પરિણામમાં હોવું જરૂરી છે કે નહીં? હવે જો પોતે એને ઉપાદેય માને, જે ઉપદેશ આપે ઉપદેશનો રાગ વર્તે એ કરવા જેવો માને, અને એ ઉપદેશમાં રાગ નિષેધ છે એમ કે, તો એ સુસંગત નથી. એના વર્તમાન પરિણામ સાથે એના વચનનું સુસંગતપણું નથી રહેતું, વિસંગતપણું છે એમ કે ને. એટલે એ કહેવાનું કોઈ મૂલ્ય નથી, અથવા જે રસથી એને જ્યાં કરવાનો રસ છે એ રાગનો નિષેધનો રસ નથી, પણ આદરવાનો રસ છે. આદરવાના રસમાં ઉભેલો જીવ કરવાનો નિષેધ કહે તો એમાં કેટલું જોર આવે? એક માણસ વ્યસની માણસ વ્યસન છોડવાની વાત કરે, એ કેટલું જોરથી શું કહી શકે? પોતે તો છોડી શકતો નથી. તો એના ઉપદેશમાં એ પ્રકારનો રસ, એ પ્રકારની યોગ્યતા હોતી નથી, એટલે બીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ભજતો નથી રાગ તૂટવાનો.
દેવાદિદેવ સિમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો, સનાતન દિગંબરા ચૈતન્યનો જય હો.